હવે આપણે આ શિબિરમાં જે પદ ગાવું છે એ પદનો પ્રારંભ કરીએ છીએ, જેને આપણે વંદુના પદ કહીએ છીએ.
હું ગૌડાવીશ, તમે જીલજો. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને હૃદયમાં ધારવા માટે આ પદો ગાય છે. વંદુ એટલે કે વંદન કરું છું. કોને વંદન કરું? સહજાનંદ સ્વામી. વંદુ સહજાનંદ સ્વરૂપ. સહજાનંદ એટલે શું? બહુ સીધો સીધો અર્થ કરી તો સહેજે સહેજે આપે છે આનંદ રે, માટે કહીએ એને સહજાનંદ રે. જે આનંદની ખાણ છે, સહજ આનંદની ખાણ, એ સહજાનંદ છે. વળી સહંતે ઇતિ તુ સહાહા, જાયંતે ઇતિ તુ જાહા, સહસ્તાસો જાસ્ચ સહજાહા. સહન કરે સાધુ કહેવાય, જન્મે એને જન કહેવાય. સહજ એટલે સાધુ જનો. અને સાધુ જનાન આનંદયંતી એથી સહજાનંદ. સંત પુરુષોને જે આનંદ પમાડે છે એને સહજાનંદ કહેવામાં આવે. બીજી વ્યાખ્યા કરીએ તો નિષ્કવાન સ્વામીએ સહજાનંદ નામની નિજ છટામાં વ્યાખ્યા કરી છે. અદભુત. સકાર કહેતા સર્વ દુખવા મે, હકાર કહેતા હરિધામ પામે. સકાર કહેતા સર્વ દુખવા મે, હકાર કહેતા હરિધામ પામે. એક સહજાનંદ સ્વામી નો સ બોલવામાં આવે, સર્વે દુઃખ નો નાશ થાય. અને પછી જો હ બોલાય તો ભગવાનનું ધામ મળે. જકાર કહેતા કે જય જય જાણો, નકાર કહેતા નિર્ભય પ્રમાણો, જકાર કહેતા જય જય જાણો, નકાર કહેતા નિર્ભય પ્રમાણો, નકાર કહેતા નિર્ભય પ્રમાણો, સકાર કહેતા સર્વે દુખવામે, હકાર કહેતા હરિધામ પામે.
સહજાનંદ સ્વામીમાં રહેલા
જકારનો જો તમે ઉચ્ચાર કરો, એ જ શબ્દ નો ઉચ્ચાર કરો, તમારી જય 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 છે. અને નનો ઉચ્ચાર થાય ત્યાં નિર્ભયની નોબતો બગડે, તમારે માથેથી કાળ કર્મ અને માયાનો ભય ઉતરી જાય. હવ અદભુત નામ. દકાર કહેતા દદામા દઈને પામે ધામ સહજાનંદ કહીને, દકાર કહેતા દદામા દઈને પામે ધામ સહજાનંદ કહીને, કેવા સહજાનંદ સ્વામી, વંદો સહજાનંદ. આ સહજાનંદને વંદના કરું. પ્રેમાનંદ સ્વામી જેવી ભગવાનની મહાત્મય ભક્તિ આપણા હૃદયમાં ઉદય થશે તો પ્રેમાનંદ સ્વામીની માફક આપણું પણ અંતર ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈ જશે. પ્રેમાનંદ સ્વામીની કલમ આગળ વધી છે, એણે એક શબ્દ અહીંયા લખ્યો છે, રસરૂપ. બહુ ધ્યાનથી સાંભળજો, બહુ અદભુત શબ્દ. જોકે આપણને એમાં શું પડ્યું છે એ શબ્દમાં એ ખ્યાલ ન હોય એટલે એમાંથી આનંદ ના આવે. રસરૂપ, રસ એટલે શું આપણે બધાને ખબર પડે. રસ્યતે આસ્વાદયતે, રસ એટલે જેનો સ્વાદ માણવામાં આવે, એમાં ખૂબ આનંદ આવે એને રસ કહેવાય. આપણે યાદ કરીએ તો ખબર પડે કે શેરડીનો રસ, મોસંબીનો રસ, આ બધો રસ કહેવાય. રસ એટલે આનંદનો સમૂહ, અને આનંદ સ્વરૂપ જે ભગવાન છે એને રસ સ્વરૂપ કહેવાય છે. આ દુનિયામાં આપણે બીજે બધા જગ્યાએ રસ માન્યો છે એ આપણી ભૂલ છે. ઉપનિષદ એમ કહે છે, રસો વૈ સહ, રસ તો એક ભગવાન જ છે અને બીજા બધા કશ વિનાના છે. મહા આનંદ તો એ પરમાત્માનું સ્વરૂપ છે એટલે રસ રૂપ કીધું છે, જેમાં કેવળ રહ ભર્યો છે. અને એ ભગવાનની મૂર્તિમાં મને તમને રહ ન આવે. અને આ દુનિયામાં આપણે રહ લઈ ખરેખર બહુ મોટી નુકસાની છે. રસરૂપ, મહારસરૂપ એવું ભગવાનનું સ્વરૂપ છે. હવે એક શબ્દ લખ્યો, અનુપમ. અતિ શ્રેષ્ઠ શબ્દ છે અનુપમ. એટલે શું? કે જેની દુનિયામાં કોઈ ઉપમા ન હોય એને અનુપમ કહેવામાં, ઉપમા જ ન મળે. સૂર્ય જેવો એક સૂર્ય કહીએ, અને શશી જેવો એક શશી, સિંધુ જેવો એક સિંધુ કહીએ, એને ઉપમા દઈએ કશી. સાગર તો એક સાગર છે, સૂર્ય તો માત્ર એક, અને ચંદ્ર તો માત્ર એક છે, એની ઉપમા દુનિયામાં નથી. એમ ભગવાનની ઉપમા આ જગતમાં કોઈ છે? એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ઉપનિષદ કહે છે કે ભગવાન જેવા તો માત્ર એક ભગવાન છે, બીજું કોઈ છે જ નહીં. મહારાજે વચનામૃતમાં પણ કહ્યું કે એ ભગવાન એવા છે કે એની ઉપમા થાય એવું આ બ્રહ્માંડમાં કંઈ પણ નથી. આ બ્રહ્માંડમાં કામદેવ વગેરે ઘણા રૂપવાનો છે, પણ ભગવાનની ઉપમા દઈએ એવું એનું રૂપ નથી. આ મેરુ પર્વત એમાં દેવતાઓના સ્થાનકો છે, પણ એમાં કોઈ એવું સ્થાનક નથી કે જેની ઉપમા ભગવાનના ધામને દઈએ. આ જગતમાં કોઈની એવી મીઠી બોલી નથી કે જેની ઉપમા ભગવાનની વાણીને દઈએ. આ જગતમાં કોઈ એવો ઐશ્વર્ય સંપન્ન પુરુષ નથી કે જેનું ઐશ્વર્ય ઈશ્વરની સાથે ઉપમાવી શકાય. કોઈ પણ પ્રકારે ગુણ, સ્વરૂપ, ઐશ્વર્ય, વિભૂતિ, પ્રતાપ ભગવાનના સાથે કોઈનું ઉપમાવી ન શકાય એવા અનુપમ જે હોય એને અનુપમ કહેવાય. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલો. આગળ સ્વામી ગાય છે, જેને ભજતા છૂટે ભવ ફંદ, કરે ભવ પાર ને રેલો. આવા જે મહાપૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વાંતરયામી અણુ અણુમાં વ્યાસ વાળા સર્વ વ્યાપક છતાં સાકાર મૂર્તિ ધામમાં બિરાજમાન છે, એનું ભજન કરતા માથેથી ભવ ફંદ છૂટે. જન્મવું અને મરવું, આધિ વ્યાધિ ને ઉપાધિ, લખ ચોરાશી ના ફેરા ફરવા, હું અને મારું તારું આને વિશે અનેક બળતરામાં બળતા આત્માઓના આ બધા ભવફંદો છે, તે આ સહજાનંદની મૂર્તિમાં લીન થવાથી મટી જાય. પારાવાર શાંતિનો અનુભવ જીવાત્માના હૃદયમાં થાય છે. કરે ભવ પાર નેરેલો, પ્રેમાનંદ સ્વામીનો અનુભવ કહે છે કે એ આવી રીતે ભવ પાર કરે છે. માટે એ સહજાનંદ સ્વામીને હું વંદન કરું. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સ્વરૂપ પ્રત્યે આપણા આત્માનો પ્રેમ તણાય. આ પંક્તિઓને સમજ્યા વગર ગાવાથી ભગવાનમાં હેત થતો નથી. રોજ બોલીએ છીએ પણ મહાભાવાત્મક થઈને ન બોલીએ, શબ્દોના વિચાર ન કરીએ તો સરસડાટી બંધ બોલી જઈએ એક્સપ્રેસ મેલની જેમ, પણ ફાયદો ન થાય. પ્રેમાનંદ સ્વામી ગઢપુરમાં દાદા ખાતના દરબારમાં લીરોડા લીમડા નીચે ભગવાન બેઠા છે એની સામું જોઈ માનો કે આ સંત સભામાં ગાઈ રહ્યા છે.
અમારો દાદા જો પાસુત ધામ અનુપમા
પ્રેમાનંદ સ્વામી પહેલા પદમાં એમ કહે છે કે વંદુ, અને બીજી લીટીમાં કહે છે સમરું. વંદુ એટલે વંદના કરું, સમરું એટલે તમારી સ્મૃતિ કરું. પ્રગટ રૂપ એ તો એમને મળ્યું તું, સાક્ષાત સામે બેઠું તું. આ પદોની રચના ભગવાન પ્રગટ હતા અને સામે બેઠા હતા ત્યારે થયેલી છે. આ પદો તો, આ શબ્દો તો મહાપ્રસાદીના શબ્દો છે. ભગવાનની સામે બેસીને નંદ સાધુએ આ કીર્તનો લાખો વાર ગાય ભગવાનને સંભળાવેલા છે, જેની મધ્ય પ્રકરણના 38માં મુક્ત કંઠે મહારાજે પ્રશંસા કરેલી છે. પ્રગટ રૂપ અને પછી એક બહુ મીઠો શબ્દ આવ્યો, બહુ મીઠો. એ શબ્દનું નામ છે સુખધામ. સમરૂ પ્રગટ રૂપ સુખધામ. સુખધામ એટલે ધામ એટલે ઘર, અને સુખથી ભરેલું ઘર એને સુખધામ કહેવાય. સુખધામ ભગવાનનું નામ છે. હે સુખધામ એટલે સુખથી ભરેલા, હે ભગવાન તમને હું સ્મરણ કરું છું, તમને હું કાયમ યાદ રાખીશ. વળી કહ્યું અનુપમ નામ ને. આપ અનુપમ નામ છો, કોઈ પણ સંબોધન છે. અનુપમ નામ એટલે તમારા જેવું નામ દુનિયામાં કોઈનું નથી, એવા અનુપમ નામ હે ભગવાન હું તમને સ્મરણ કરું છું. સમૃ શબ્દ કીધો એટલે સ્મરણ કરવું, એટલે નામ સંકીર્તન કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હા, બીજો પણ એક નાનો એવો અર્થ થાય કે અનુપમ એવું જે આપણું નામ એને હું સદાય સમરું છું, અને એમાં મને મહા આનંદ આવે છે. મને એક વાત સમજાણી છે, હે મહાપ્રભુ તમને મોટા મોટા ભવબ્રહ્માદિક દેવતાઓ પણ પોતાના બધા વ્યવહારિક કામ છોડી અને સતત ભજે છે. જેને ભવબ્રહ્માદિક દેવ ભજે તથી કામ એ લોકોને માટે ભગવાને બહુ મોટી જવાબદારી સોંપી છે. સારા એ બ્રહ્માંડોનું સંચાલન કરવું, બ્રહ્માને આ જગતમાં સંહાર કરવો, શંકરને એવડા મોટા જબરા કામ સોંપ્યા છે. તોય પણ એ કામને છોડી એમાં ધ્યાન ઓછું આપી જે તમારા નામને સમરેશે, તમને જપે છે, એવા એ ભગવાન હું તમને સદાય સમરીશ. આમ પ્રેમાનંદ સ્વામી મહારાજની સામે બેસી અને ભગવાનને કહી રહ્યા છે અને ભગવાન એ વખતે મંદ મંદ હસી રહ્યા છે. ભગવાનને આનંદ એનો છે કે આ સંતને અહો કેટલું ભગવત સ્વરૂપમાં પ્રેમ છે, હેત કેટલું, કેટલો એને દિવ્ય ભાવ છે. મહારાજે એમ કીધું કે આવા પુરુષે જેને ઘેર જન્મ લીધો એ મા બાપ પણ કૃતાર્થ થયા. જાણ જોરદાર પંક્તિઓ છે. આમાંથી આપણે પણ મક્કમતા કરીએ, દ્રઢતા કરીએ કે પ્રેમાનંદ સ્વામીના જેવું ભગવાનનું સ્મરણ થાય. સુખના ભરેલા મહારાજ સુખધામ છે. હવે આપણે એ સુખધામમાં દ્રષ્ટિ નહીં અને દુઃખધામમાં એ તો હોય. તમે દુઃખધામ ઓળખો? દુઃખધામ હોય એવા દુઃખધામ, દુઃખનું ધામ હોય અને એમાં સુખ માન્યું હોય પછી કઈ રીતે સુખ આવે? ના, માણસ મરચા ખાય અને પાછો માને કે ગળ્યું મને લાગશે, ગળ્યું નહીં લાગે જીભ તતડી જાહે, ઉપાધિ થશે, અત્યારે મોઢું બળશે, જેમાં પછી પેટ બળશે અને પેટની સફાઈ વખતે બધું બળશે. દુઃખધામ આ દુનિયા છે, એમાંથી પ્રીતિ તોડી ભગવાનનો ભક્ત સુખધામમાં પ્રીતિ કરે. અને હવે પંક્તિ ફરી વાર ગાશો. આપણે ભગવાનને તજીને કામ કરીએ છીએ, હું તો નથી ભજે તજી કામને, અને આપણે કરીએ કામ ભજી રામને કે તજી રામને. ખરેખર ભગવાનને મૂકીને કામ કરવું જબરજસ્ત કઠણાઈ કહેવાય. આગળ ગાય છે
હે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ ન લહે રે. હે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ ન લહે રે.
અનુપમ સાર છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, હે મહારાજ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપમા ન પાય એવી સાર વસ્તુ કોઈ હોય તો તમે છો. સાથી સાર વસ્તુ સાથી તો એને માટે અહીંયા બહુ અદભુત પંક્તિ લખી, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર માટે સાર. આપણે બોલીએ છીએ કે અક્ષરધામના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની માફક ઉડતા કરે. આપણે સમજીએ કે આ ધરતીનો એક પથ્થર હાથમાં લઈએ તો પણ કેટલું વજન લાગે, તો આ ધરતી તો કેવડી મોટી છે, 50 કરોડ યોજનના વિસ્તારમાં. હવે 7 સમુદ્ર છે, એક ડોલ પાણી ભરીને ઉપાડીએ તો વેર ન રહે, તો એ સમુદ્રના વજન કેટલા હશે. મોટા મોટા પર્વત છે, આ મૃત્યુલોક એક નહીં, આવા આવા 14 લોકનું આ બ્રહ્માંડ કહેવાય. અને ઈ બ્રહ્માંડ અક્ષર બ્રહ્મના એક રોમને વિશે અણુની પેઠે ઉડે, અને આવું એક બ્રહ્માંડ નહીં, એવા અનેક બ્રહ્માંડ એનું વજન કેટલું થાય, અને એ બધું વજન અક્ષર બ્રહ્મ ઉપાડે છે, તો અક્ષર બ્રહ્મનું વજન વધી જાય. અને એ અક્ષર બ્રહ્મને કોણ અધર રાખે છે? ત્યારે કીધું કે આ સહજાનંદ સ્વામી અધર રાખે. આપણે બધા સત્સંગમાંથી એવું સાંભળીએ છીએ, જાણીએ છીએ, શીખીએ છીએ કે ભગવાન અક્ષરધામમાં બેઠા છે, એટલે આપણા બધાના મનમાં એક વાત એવી થઈ ગઈ કે આપણે અહીં જેમ બેઠા છીએ એમ ભગવાન અક્ષરધામમાં બેઠા છે, એટલે આપણું વજન આ પૃથ્વી ધારી રહી છે. પણ ત્યાં એમ નથી, ત્યાં ઉલટું છે. મગજમાં આવે એવું નથી. કેવું કે આપણે અહીં બેઠા છીએ ને પૃથ્વી આપણે ધરી રહ્યા હોઈએ તો કેવું ઉલટું થાય? આપણે પૃથ્વીને આધારે નહીં તો પૃથ્વી આપણે આધારે રહી છે, ભગવાનને આધારે અક્ષરધામ રહ્યું છે. ભગવાન અક્ષરધામને આધારે નથી, અક્ષરધામ ભગવાનને નથી ધરી રહ્યું, તો ભગવાન અક્ષર બ્રહ્મને ધરી રહ્યા છે. આ પંક્તિ એક છે, એટલે અનુપમ સાર છે, તેથી ઉપર કોઈ વસ્તુ નથી. સમજાય છે? વચનામૃતમાં મહારાજે કહ્યું કે એ પરમાત્મા જો ધારે તો પોતાના ધામને પણ પોતાના સ્વરૂપમાં લીન કરી પોતાના ઐશ્વર્ય કરીને અનંત મુક્તે સહિત બધા એને ધારવા સમર્થ છે. પરમાત્મા અક્ષર બ્રહ્મને લઈને છે, અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ છે, એને આધારે ભગવાન છે એવી કોઈએ માન્યતા માનવી નહીં. એ તો અક્ષર બ્રહ્મના આધાર છે. અક્ષર બ્રહ્મ પણ ભગવાનને લઈને રહ્યું છે, ટક્યું છે, તો એ ભગવાન કેવા મહાન હશે, કેવા સમર્થ હશે, વિચાર કરો. અને એટલે જ કીધું, પાર કોઈ નવ લહેરેલો, કોઈ પાર લઈ શકે એમ નથી કોઈ કરતા. ઘણા મચ્યા, બહુ મચ્યા, મહેનત ઘણી, ઘણા લોકો એ કરી છે, પણ પાર જવાનું નથી. શેષજી વગેરે જેને ગાયા કરે છે, સહસ્ત્ર મુખ ગાય, શેષજીને સહસ્ત્ર મુખ છે, 1000 અને એક એક મુખમાં 2 જીભ છે. શેષજી એક વાર સ્વામિનારાયણ બોલે એટલે 2000 મંત્ર જપ થાય, ફાયદો મોટો. એવી રીતે રાત દી જપે અખંડ ભગવાન સ્વામિનારાયણ નું ગુણગાન ગાય છે. નિગમ નેતિ કહે, ઉપનિષદ એમને નેતિ કહે છે, ન ઈતિ. આમાંથી 2 અર્થ નીકળે છે. ઈતિ નો એક અર્થ થાય એન્ડ, અને બીજો અર્થ થાય જેવો. 2 અર્થ થાય. એટલે આ ભગવાન ને ઉપનિષદ નેતિ કહે છે. એટલે આ પરમાત્મા અનંત છે, એનો અંત નથી, એનો કોઈ પાર ન લઈ શકે. હવે અનંત શબ્દ પણ થોડોક સમજી લ્યો, કારણ કે અનંત શબ્દમાં અર્થ 2 છે. કારણ એક દેશ અને બીજો કાળ. થોડુંક ધ્યાન દેજો, એક દેશ અને બીજો કાળ, 2 પ્રકારે જે અનંત હોય એને અનંત કહેવાય. કોઈ જગ્યાએ દેશથી અનંત હોય તો કાળથી અનંત ન હોય તો પણ અનંત પણ પૂરું ન કહેવાય. દેશથી અને કાળથી અનંત કેમ તે કહીએ. ભગવાન એવા છે કે કોઈ દેશ એવો નથી, કોઈ જગ્યા એવી નથી, જેટલી જગ્યા હશે કરોડો બ્રહ્માંડમાં એમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન નહીં હોય. એટલે દેશથી ભગવાન અનંત છે, એનો અંત જ નથી. હાલા જાવ, હાલા જાવ, હાલા જાવ, હાલા જાવ, હાલા જાવ, ગમે ત્યાં જાવ ત્યાં ભગવાન હોય, એટલે ભગવાનનો અંત ના આવે. આપણે હાલા જઈએ એટલે થોભરભાઈના ખેતરનો શેઢો આવી જાય ને, પતોસીભાઈના ખેતરનો શેઢો શરૂ થાય. ભગવાનનો શેઢો જ ન આવે એટલે અનંત કહેવાય. આ એક અર્થ. હવે અનંત શબ્દનો બીજો અર્થ સાંભળી લ્યો, કાળથી અનંત. કાળથી અનંત એટલે કે ભગવાન 100 વર્ષ જાય, 50 વર્ષ જાય, કે પછી કરોડો વર્ષ જાય, પણ કોઈ કાળ એવો નથી કે જેમાં ભગવાન નહીં હોય. પછા ગવજા, હો ગવજા, કોઈ દેશ એવો નથી જ્યાં ભગવાન નથી. એમ કરોડ વર્ષ જાય, 2 કરોડ વર્ષ જાય, કે ગયા હોય, આમ જાઓ કે આમ જાઓ, ભૂતકાળમાં જાઓ કે વર્તમાન કાળમાં જાઓ, તમે કરોડો વર્ષ આગા વયા જાઓ, પણ દુનિયામાં કોઈ એવો કાળ નથી કે જેમાં ભગવાન ન હોય, અને કોઈ એવો દેશ નથી કે જ્યાં ભગવાન ન હોય. આ અનંત શબ્દનો અર્થ છે. ભગવાન ને ઉપનિષદો નેતિ કહે છે. નેતિ, ન ઈતિ એટલે અનંત, એનો એન્ડ નથી, અને એન્ડ પણ દેશ અને કાળથી નથી. આવા મોટા ભગવાન છે. લખ્યો તમને ખબર હતી, નેતિ એટલે હું, નેતિ અર્થ એટલે હું, આટલું પડ્યું છે. પછી બીજો અર્થ મેં કહ્યો હતો કે જેવો અર્થ થાય, જેવો એટલે ન ઈતિ. આ બ્રહ્માંડમાં જેટલી વસ્તુ છે એને ઋષિમુનિ આંગળી બતાવે કે ભગવાન આના જેવો, તો કે ન ઈતિ. સમજાણું તમને? પછી ચંદ્ર બતાવે કે પ્રભુ આ ચંદ્ર જેવો, તો કે ન ઈતિ, કા એના જેવો નહીં. આના જેવો, તો કે એના જેવો નહીં. પૃથ્વી જેવો, તો કે નહીં. યશ્ય પૃથ્વી શરીરમ, પૃથ્વી એનું શરીર છે. તો આકાશ જેવો, તો કે નહીં. ન ઈતિ, ન ઈતિ, ન ઈતિ, ન ઈતિ, ઈતિ નેતિ. કા? તો કેવા છે? તો કે એકમેવ અદ્વિતીય બ્રહ્મ, એના જેવો કોઈ છે જ નહીં. એટલે એને નિગમ નેતિ નેતિ કહે.
ફરીવાર પંક્તિ ગાઈ લેશું.
હે હરિ સાક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ ન
પ્રગટ પ્રમાણ મૂર્તિમાન માનવ દેહમાં બેઠા હતા ભગવાન આ વખતે, અને મનુષ્યાકાર મોરારમાં આ પ્રેમાનંદ સ્વામીને આટલો દિવ્ય ભાવ પ્રગટ થયો છે. મહા ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળા સંત આગળ ગાય છે.
સુંદર પંક્તિ છે. હે ભગવાન, હું તમારું વર્ણન કરું છું. પછી કઈ રીતે? તરણે નમી, તમારા પગમાં પડી તમારું વર્ણન કરું છું. સુંદર રૂપ અનુપ મારી જીભાથી વર્ણન કરું, માનું છું કે એમાં જ મારી જીવવાનું સાફલ્ય છે. આ જીભથી જેટલું હે ભગવાન તમારા સ્વરૂપનું વર્ણન થશે, એટલી જીભ અમારી સફળ થઈ ગઈ અમે માનશું. અમારી બુદ્ધિ, અમારી વિદ્યા, અમારું ચાતુર્ય, અમારે જે કાંઈ વાદ્ય ગાયક જે કાંઈ છે, અમારું બધું સફળ. મહારાજ, વર્ણન કરું છું, પણ એક શરત. શું શરત છે? રહો ઉર મા રમી. તમે આઘા નો વયા જતા હું, તમે જરાય આઘા જાઓ તો પછી વર્ણનમાં ગડબડ થઈ જાય ને. હવે સમજવા જેવી વાત છે, આ પદ ગવાનું તારે મહારાજ હામે બેઠા હતા. મહારાજ ત્યાંથી ઉઠીને વયા જવાના તો નહોતા, પણ પ્રેમાનંદ સ્વામી આ એવી યુક્તિ કરી કે ત્યાં બેઠા છો એ મજા જ છે, પણ શાસ્ત્ર માત્ર એમ કહે છે કે અંતરદૃષ્ટિએ કરીને પરમાત્માને અંતરમાં ઉતારી જવા, આત્મામાં લઈ જવા, અને આત્મામાં ભગવાન આવી ગયા પછી ત્યાંથી જાય નહીં, અને નજર સામે બેઠા હોય ને તો કદાચ આઘા પાછા વ્યાય છે, નજરથી ભગવાન ખસી જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ રહો ઉર મારમી રે, બાર બેઠા છો એવા હૃદયમાં રહો. હવે આમાં રમી શબ્દ વાપર્યો છે, કહેવાનો અર્થ એવો છે મારા અંતરમાં તમે રમી રહો, એટલે લહેર કરો લહેર. ભગવાન મારું હૃદય તમારે માટે મેં બરોબર સાફ કર્યું છે, કહેવાનો ભાવ આવો છે. ત્યાં વિષયના કાંટા નથી, ત્યાં વાસનાનો ઉકાળા નથી, ત્યાં સંસારની કોઈ ગડબડ ગોટાળો કે ગંદવાડો નથી. માટે મારા હૃદયમાં તમે રમજો, આનંદથી રહેજો, તમને બહુ મજા આવશે એવું હૃદય બનાવ્યું. આપણે પણ ભગવાનને આવી પ્રાર્થના કરીએ તો વાંધો હું કયો, હૃદય સાફ કર્યું છે, વાસના વાસનાનો ગોટાળો અત્યારે જ નથી, અત્યારે જ કહો વાંધો હું, પછી ઉઠીએ તો જે થાય તે. રહો ઉર મારમી રે, નખ શીખ હો પાછા, ઈ એકલું મસ્તક દેખાય ને વળી ચરણાવળી માત્ર દેખાય ને ઈ નહીં ફાવે મને, તો નખથી શિખા સુધી આખી મૂર્તિ હૃદયમાં મને દેખાવી જોઈએ. એ પાછી શરત કરી, નખ શિખ પ્રેમ સખીના નાથ, તમે અમારા નાથ છો, રહો ઉર મારમી, અમારા હૃદયમાં રહેના કરો. શું અદભુત વર્ણન છે ભગવાનના ભક્ત આ વંદુના મહાત્મ્યને સમજે, જબરજસ્ત મહાત્મ્ય છે. ભગવાનનું જો મહાત્મ્ય સમજાશે તો ભગવાનનું ધ્યાન સહેજે સહેજે થશે, અને મહિમા નહીં સમજાય તો મહેનત કરશું તોય થવાનું નથી, મહેનત કરશું તોય નહીં થવાનું. માટે પ્રેમાનંદ સ્વામીની જેવી ભાવના આપણને થાય એમ સાવધાન થવું. વંદુ પહજાનંદ રાસરૂપા અનુપમા સારને સહજાનંદ સ્વામી મહારાજ.